મારું ગમતું પુસ્તક અને મારું પુસ્તક એટલે આમ તો લગભગ બધા જે આશા રાખે છે, અપેક્ષા રાખે છે એના જ વિષયે હું વાત કરવાની છું. કૃષ્ણાયન વિશે મને સવારે 3-4 જણાએ પૂછ્યું કે તમે કૃષ્ણાયન વિશે જ વાત કરશો ને, અને મને પણ એવું લાગ્યું કે એ જ પુસ્તક વિશે વાત એટલા માટે થવી જોઈએ કે એ એક એવું પુસ્તક છે કે જેણે મને એક જુદો આયામ લેખક તરીકે આપ્યો. નવલકથાઓ, ચિત્રલેખા, સંદેશ બરાબર છે, એ રોજી છે. તારક મહેતાએ બહુ સરસ એક દિવસ એમનો ઇન્ટરવ્યુ હું કરતી હતી, એમના 75 પુસ્તકો પૂરા થયા ત્યારે, અને ત્યારે મેં એમને પૂછ્યું કે લખવાનું કેમ શરૂ કર્યું, તો કે વખાના માર્યા. મને આ જવાબ બહુ ગમી ગયો. આ વખાના માર્યા થાય એવો જ ધંધો છે. શાયરી બહુ ખૂબસૂરત વેગ છે એને ગઈકાલે કહ્યું, બહુ સરસ કહ્યું. તો વાત, એક મિનિટ, મારો સમય કેટલો છે? એટલે જ્યારે આપણે કૃષ્ણાયન વિશે વાત કરીએ ત્યારે સૌથી પહેલા મારું પ્રિય પુસ્તક જો મારે કહેવાનું હોય તો નિર્વિવાદપણે બીજા કોઈ પણ પુસ્તકોની આગળ પાછળ થયા વગર હું કહી શકું કે મહાભારત. મેં લગભગ 5-1 વાર સળંગ વાંચ્યું છે અને મારા ઘરમાં એનાથી કંઈ નથી થયું. અમથું બદનામ કરે છે પુસ્તકને લોકો કે તમે ઘરમાં મહાભારત વાંચો તો મહાભારત થાય, એવું કંઈ થતું નથી, થયું નથી, થઈ શકે નહીં. પણ સસ્તું સાહિત્યનું એક પ્રકાશન છે, એ પછી તો હમણાં દિનકરભાઈએ બહુ જ સુંદર પ્રકાશન કર્યું, મોટું વિસ્તૃત, પણ એની પહેલાં સસ્તું સાહિત્યનું 7 ભાગમાં બહુ જ સુંદર મહાભારત બહાર પડેલું, અને એ મેં વાંચ્યું અને પછી દિનકરભાઈનું પણ વાંચતી ગઈ જેમ પડતું ગયું. પણ મને અંગત રીતે એવું લાગે છે કે જે મહાભારતમાં છે એ જગતમાં ક્યાંય કોઈ ભાષામાં કોઈ જગ્યાએ મળે નથી. એક એવો નોવેલિસ્ટ છે વેદવ્યાસ, હું એને કોઈ મહાકાવ્ય આમ તેમ હું જ્ઞાનની વાત કરી શકતી નથી, મને જ્ઞાનની વાત કરતા આવડતી નથી. મળ્યું એવું લખવાથી ચાલે તો હું પ્રાપ્ત થયું એવું નથી લખતી, અને મને સાદું સમજાય છે હું સાદું લખી શકું છું. હમણાં એક નવલકથા મારી ચિત્રલેખામાં ચાલતી હતી, એમાં હર્ષદ ત્રિવેદીએ મને ફોન કરીને કહ્યું કે આ જે નવલકથાનું ફોર્મ છે એમ, એક તો 1 મિનિટ ઉભા રહો, મને આ ફોર્મ સમજાતું નથી. મને તો એટલું જ સમજાય છે કે મારો વાચક વાંચે તો એ 4.5 પાના વાંચ્યા પછી આવતા અઠવાડિયે મારી પાસે પાછો આવશે કે નહીં આવે, અને જો પાછો આવે એ હું લખી શકું છું તો હું સારી નવલકથા કરું છું. એનાથી વધારે મને આવડતું પણ નથી ને પ્રોબેબલી મારે જાણવું પણ નથી. એટલે જ્યારે હું મહાભારતની વાત કરું છું ત્યારે હું એ રીતે વાત કરું છું કે તમે જેટલી વાર વાંચો એ દરેક વાર તમને એક નવા અર્થ સાથે મહાભારત મળશે. દરેક વખતે તમને લાગે કે આ મેં પહેલા નહોતું વાંચ્યું, આ રહી ગયું તું, શું થયું. દરેક પાને નવો અર્થ છે, નવી વાત છે, અને એવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે જે મને લાગે છે કે બહુ ઇન્ટરેસ્ટિંગ એક નોવેલિસ્ટ તરીકે મૂક્યા છે. જેમ કે નાના હું તમને દાખલા આપું કે દ્રૌપદીને દાવ પર લગાડે છે યુધિષ્ઠિર અને પત્નીનું વર્ણન કરે છે. ખરેખર આપણને નવાઈ લાગે, હું થોડાક કોટેશન્સ લઈને એટલા માટે આવી છું કે બધું મને યાદ ન રહે, પણ પત્ની વિશે જ્યારે લખે છે, એક પત્નીને દાવ પર લગાડતી વખતે એને જે સેલ કરે છે, સેલિંગ ઇઝ ધ વર્ડ, કેટલી તમને ઘૃણા થઈ જાય, તિરસ્કાર થઈ જાય કે આ રીતે આ માણસ આને સેલ કરે છે, અને સાથે જ જે એણે એની પત્નીના રૂપનું વર્ણન કર્યું છે, હું શ્લોક નથી વાંચતી, માત્ર અર્થ જ વાંચું છું. એ નીચી નથી, બહુ ઊંચી નથી, બહુ કાળી નથી, બહુ ગૌર નથી, સુંદર લાલ નેત્રો વાળી, શરદકાળના પદ્મ જેવી આંખો વાળી, શરદકાળના પદ્મ જેવી ગંધવતી, અને રૂપમાં પદ્મ પર બેઠેલી લક્ષ્મી સમાન પાંચાળી, મોગરાના ફૂલો જેવું શુભાયમાન મુખમંડળ ધરાવતી, વેદી જેવી પાતરી કમર ધરાવતી, અલ્પરુવાટી વાળી, હવે લેસર થાય છે, ચારુ અંગો વાળી આવી દ્રૌપદીને હું ગ્લહમાં ખેડું છું. આવરણ છે પત્નીનું, એને દાવ પર લગાડતી વખતે. આ એના વખાણ નથી કરતો, એ આ કોઈ શૃંગાર નથી. અને આ વેદવ્યાસે લખ્યું છે, એનાથી આગળ જાય છે અને કૃષ્ણ આવે એ પહેલાની ક્ષણો ક્લાઇમેક્સ જ્યારે બિલ્ડ થાય છે ત્યારે એને લેવા જાય છે અને એના વાળ પકડીને એને ઘસડી લાવે છે દુશાસન. અને સાહેબ તમે જુઓ જે મજા છે આખી વાતની, એ તો બેબાક કરી છે, રજસ્વલા છે, એને ભાન નથી કે એની સાથે શું થઈ રહ્યું છે. અને ત્યારે એને દુશાસન કહે છે કે તારા પતિ પણ કામ નહીં આવે, તારો બાપ પણ કામ નહીં આવે, બોલાવ તારા હરિ, એ આવીને તારા ચીરપુર છે. તમે જ્યારે ગૂંચવાઈ ગયા હો, ગુંગળાઈ ગયા હો, અકળાઈ ગયા હો, તમને ખબર ના હોય કે તમારે શું કરવું, ત્યારે તમારો દુશ્મન સુજાડે કે તમારે શું કરવું. વોટ અ સ્ટોરી ટેલિંગ, વોટ અ સ્ટોરી ટેલિંગ. જે માણસ તમારા કપડા ખેંચવાનો છે એ તમને કહે છે કે ચીર કોણ પુરશે, તો કે આ પુરશે, આ બધા તારા કામમાં નહીં. એનાથી આગળ જઈને બહુ સમય ઓછો છે એટલે હું જે કામ કરીને આવી છું, ના ના એવું ના થઈ શકે, પાછળ કૃપયા આપ કતાર મેં હૈ તો જલ્દી આગે બઢે. પણ અગત્યનું એ છે કે જે કામ હું કરીને આવી છું એ મારે કહેવું જોઈએ. કૃષ્ણ અર્જુન હરિ કે નર, જેને તું ચાહે એને તારી રક્ષા માટે બોલાવ, હું તને ઘસડીને લઈ જાઉં છું. આવું કહીને એ કહે છે કે જા બોલાવ તારા હરિને, બીજું કોઈ તારી મદદ નહીં. એનાથી આગળ એક વાત જાય છે અને જ્યારે મહાભારતનું યુદ્ધ થાય છે ત્યારે સૌથી પહેલા કર્ણ કહે છે કે યત્ર ધર્મ સ્તતો જય. એ પછી ભીષ્મ કહે છે યત્ર ધર્મ સ્તતો જય. એ પછી દુર્યોધન પણ કહે છે કે મને ખબર છે કે યત્ર ધર્મ સ્તતો જય. મજાની વાત જુઓ સાહેબ કે દરેક માણસ એક જ વાત કહેતો જાય છે અને એ દરેક માણસ વારે વારે તમને ક્લાઇમેક્સ તરફ લીડ કરતો જાય છે. આ એ માણસો છે કે જે માણસો વારા ફરતી હારવાના છે. એ દરેક માણસ પોતાનું એક પાનું મૂકે છે અને નીકળી જાય છે. આ એક નોવેલિસ્ટની મજા છે. લગાન જો આપણે જોયું હોય કે ચક દે ઇન્ડિયા જો આપણે જોયું હોય તો આપણને ખબર છે કે વાર્તામાં થવાનું શું છે. જીતી જશે, નક્કી છે, દાખલ થાય ત્યારથી જ, હીરો હિરોઈન ઝઘડવા માંડે ત્યારથી જ તમને ખબર હોય કે હવે પ્રેમ થશે. પણ એ કેવી રીતે થાય છે એ સ્ટોરી ટેલિંગ છે. ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ હાઉ ઇઝ ધ સ્ટોરી, ઇટ ઇઝ હાઉ યુ ટેલ ધ સ્ટોરી. What is not the question, how is the question. અને હું માનું છું કે મહાભારતમાં હાઉ ટુ ટેલ ધ સ્ટોરીની જે મજા છે એ હું ત્યાંથી જ લઈને આવી છું. કૃષ્ણાયન તમને ગમે છે અથવા દ્રૌપદી તમને ગમી છે અને એને આવો આવકાર મળ્યો છે તો એને માટે હું સૌથી પહેલી વેદવ્યાસની આભારી છું. આ નવલકથા છે 100%, એમાં મેં કોઈ શાસ્ત્રોક્ત પુરાણોક્ત એવું કાંઈ કર્યું નથી અને છતાંય આ નવલકથાનું ફોર્મ જો તમારે એને કહેવું હોય તો મને જ્યાંથી મળ્યું છે એ મહાભારત છે. એક બહુ સરસ બીજી વાત છે, દુર્યોધનને કહે છે કે મને મારું હસ્તિનાપુર પાછું આવ અને નહીં તો ભરત વર્ષના શ્રેષ્ઠ વીર તું યુદ્ધ કરવા તૈયાર થા. સન્માનની જે આખી વાત છે, ખબર છે કે હારી જશે, ખબર છે કે ખોટો છે, ખબર છે કે અહીંયા પ્રોબ્લેમ છે અને છતાંય એને સંબોધન શું કરે છે, ભરત વર્ષના શ્રેષ્ઠ વીર તું યુદ્ધ કરવા તૈયાર થા. ડાયલોગ રાઇટિંગની મજા જુઓ. નવલકથાનું સૌથી ઇમ્પોર્ટન્ટ પાસું શું છે, તો કે એના ડાયલોગ્સ. તમે વાર્તાને કેવી રીતે આગળ લઈ જાઓ છો અને વાર્તાને આમ આગળ લઈ જાય છે, બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ નાની નાની બાબતો, નાના નાના નુઆન્સીસ જે મને મહાભારતમાં ગમ્યા છે. કર્ણ જ્યારે કુંતી જાય છે કર્ણ પાસે અને જઈને કહે છે કે તું, તને હું પાંચાલી આપીશ, તને હું નામ આપીશ અને છઠ્ઠો પાંડવ માનીને તારી સેવા કરશે દ્રુપદ પુત્રી. અને ત્યારે કર્ણ એને જે જવાબ આપે છે બહુ અદભુત જવાબ છે. સોરી ત્યારે કર્ણ એને જે જવાબ આપે છે એ બહુ અદભુત જવાબ છે. પાંચ ના પાંચ તો પછી આવે છે. અગત્યની વાત એ છે કે એને એમ કે છે કે હું સારો પુત્ર ન થઈ શક્યો, પણ હવે મારે સારા મિત્ર થઈને મળ્યું છે. મારે જો સ્વયંનો દ્રોહ અને મિત્રનો દ્રોહ બેમાંથી એક પસંદ કરવાનું આવે તો હું સ્વયંનો દ્રોહ કરીશ. અને ત્યારે દ્રૌપદી એને, ત્યારે કુંતી એને આશીર્વાદ આપે છે. શું? નિરોગી રહેજે, આયુષ્યમાન નથી કહેતી. એને આયુષ્યમાન નથી કહેતી માં પોતાના દીકરાને. નાની નાની વાતો અને નાના નાના ડાયલોગ્સ સાથે જે આ વાર્તા ગૂંથી છે બહુ બહુ રસપ્રદ છે. વિષ્ણુને મળવા જાય છે કૃષ્ણ અને પૂછે છે કે અમે થાકી ગયા છીએ, હવે તમે કહો કે તમારું મૃત્યુ કેવી રીતે થશે. આ એટલે આમાં કોઈ આ ક્યાંય ઉપરથી નથી આવતું. હા છે ને, હું શ્લોક કોટ કરી શકું છું કે તમે કહો હવે, કારણ કે અમે તો થાક્યા છીએ. અને એની વચ્ચે એક જગ્યાએ જેણે અયોધ્યમાન નાસ્તિશાસ્ત્ર કહ્યું હતું એ કૃષ્ણ. સાહેબ ટ્વિસ્ટ જુઓ, મજા જુઓ. અર્જુન ભીષ્મને બાણ નથી મારતા, ડરે છે. કેવી રીતે લડાય? જેના ખોળામાં રમ્યો, જેના હાથે જમ્યો, જેણે મને આટલું વાલ કર્યું, જેણે મને આ પ્રેમ આપ્યો, નથી થતું. એ નથી, બધી વાત સાચી. ગીતા પણ સાંભળી, યુદ્ધમાં પણ ઉતર્યો. જેમ પતંગ દીવા તરફ આકર્ષાય એમ હવે હું આ યુદ્ધમાં કૂદી પડીશ એવું કહીને એ યુદ્ધમાં ઉતરે છે. અને તેમ છતાં ભીષ્મને મારી નથી શકતા. અને ત્યારે કૃષ્ણ ઉતરે છે રથમાંથી, હાથમાં ચક્ર લઈને. અને અર્જુન એના પગ પકડે છે કે ના, તમે તમારું વચન નહીં તોડતા, હું લડીશ, આઈ પ્રોમિસ, હું કરીશ. આ પ્રસંગ છે મહાભારત કે હવે તારથી નહીં થાય, તું રહેવા દે, તું બેસી, હું કરું છું. અને પોતે લીધેલી પ્રતિજ્ઞા તોડીને જ્યારે કૃષ્ણ પગ મૂકે છે ધરતી પર, ત્યારે અર્જુન એના પગ પકડે છે. અને જે વર્ણન છે સાહેબ કે ઘસડાય છે, એનું ઉત્તરીય ઘસડાય છે, એના મોઢામાંથી લાળ પડે છે. અને ભગવાનને રોકે છે કે તમે અટકી જાઓ, તમે નહીં, બધું સર્વનાશ થશે જો તમે તમારી પ્રતિજ્ઞા તોડશો. અને નેક્સ્ટ ડે કૃષ્ણ જઈને પૂછે છે કે હવે તમે કહી દો, બહુ થયું. અને ત્યારે ભીષ્મ એને કહે છે કે જાઓ, શિખંડી સામે યુદ્ધ નહીં કરો. સુદર્શન ચક્ર માંગે છે અને કૃષ્ણ એને કહે છે કે ઉઠાવી શકે તો લઈ જા, આમાંથી જે શસ્ત્ર તને જોઈએ તે ઉંચકી શકે તો લઈ જા, મને વાંધો નથી. એકનું ઔદાર્ય અને એકની પ્રામાણિકતા સાહેબ તમે જુઓ મજા. અને પેલો ઉચકવાનો પ્રયત્ન કરે છે, સુદર્શન ચક્ર એનાથી ઉચકાતું નથી, ઉપાડી શકતો નથી, માટે લઈ જઈ શકતો નથી. અને પછી કૃષ્ણ એને પૂછે છે કે કેમ તે માંગ્યું આ મારી પાસે, અર્જુને નથી માંગ્યું, યુધિષ્ઠિરે નથી માંગ્યું, બલરામે નથી માંગ્યું, તે કેમ મારી પાસે સુદર્શન ચક્ર? અને ત્યારે કહે છે કે મારે તમારા શસ્ત્રથી તમારો જ નાશ કરવો હતો, મારે એવું સાબિત કરી દેવું હતું કે તમે ભગવાન નથી. અને પછી અશ્વત્થામા પાસે બ્રહ્માસ્ત્ર છે. હું બહુ ઝડપથી જાઉં છું કારણ કે મારે કૃષ્ણાયન વિશે પણ થોડી વાત કરવી છે. બ્રહ્માસ્ત્ર છે અશ્વત્થામા પાસે. અર્જુન અને અશ્વત્થામા સામસામે આવી જાય છે અને બ્રહ્માસ્ત્ર તાકે છે અશ્વત્થામા. અને અર્જુન પાસે તો મંત્રથી સિદ્ધ કરેલું છે, આની પાસે એક જ વાર વાપરી શકાયેલું છે. અર્જુન તો પાછું ખેંચી લે છે કૃષ્ણના કહેવાથી, પણ અશ્વત્થામાનું પાછું ખેંચાય નથી. એટલે કહે છે કે ઉત્તરાના ગર્ભ પર જઈને પડશે, ઉત્તરાનો ગર્ભ મૃત્યુ પામે છે. અને કૃષ્ણએ કોઈ એક સમયે દ્રૌપદીને વચન આપ્યું છે કે પાંડવોનો નિર્વંશ નહીં થાય, પરીક્ષિત મૃત જન્મે છે. આઈ થિંક સૌથી ડ્રામેટિક પ્રસંગ જો કોઈ મહાભારતનો હોય તો મારે હિસાબે આ છે. પરીક્ષિત મૃત જન્મે છે અને દ્રૌપદી જાય છે કૃષ્ણ પાસે રાજ્યસભા. અને એના જે ક્રોધનું વર્ણન છે તમે વાંચો તો તમને એમ થાય કે આનાથી વધારે ગુસ્સો કેવી રીતે હોય. અને જઈને કૃષ્ણને કહે છે કે તે આને છેતરે, આને છેતરે, આને છેતરે, આમ કર્યું, આખો હિસાબ ખોલી નાખે છે. જયદ્રથને માર્યો, આમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, અભિમન્યુને બચાવી શકતો તો ના બચાવ્યો, હું કઈ નથી બોલી, પણ આજે તે મને છેતરે. પરીક્ષિત મૃત જન્મ છે. અને કૃષ્ણ એક પણ અક્ષર બોલ્યા વિના ઉભા થાય છે અને દ્રૌપદીની આગળ સુતિકાગાર તરફ જાય છે, ડિલિવરી રૂમ તરફ. પુરુષ કદી સુતિકાગારમાં દાખલ ન થાય, એમાં એ દાખલ થાય છે. હાથમાં પાણીની અંજલી લે છે અને છ શ્લોક બોલે છે. મેં કોઈ દિવસ મિથ્યા આચરણ ન કર્યું હોય તો આ બાળક જીવતું થાય. અસત્ય નથી કહેતા, એ મિથ્યા આપે છે. બહુ અદ્ભુત શ્લોક છે. સૌથી ડ્રામેટિક જો કોઈ પ્રસંગ હોય મહાભારતનો તો એ આ છે. એ પછીના શ્લોકો છે અને છેલ્લો શ્લોક કહે છે કે મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો આ બાળક જીવતું થાય. પરીક્ષિત રડે છે. Everybody's stunned. Nobody knows what happened. મૃત બાળક રડ્યું, જેને રાજવૈદ્ય મૃત જાહેર કરેલું એ બાળક રડ્યું. વેરી નાઇસ. કૃષ્ણ તો નીકળી જાય છે એક પણ અક્ષર બોલ્યા વિના. અને એની જે દ્રષ્ટિ છે એનું જે વર્ણન છે, અશ્રુવિહીન દ્રષ્ટિથી એ દ્રૌપદીની સામે જોયું છે. બહુ સુંદર શબ્દ વાપરે છે, અશ્રુવિહીન દ્રષ્ટિ એ જોયું છે અને નીકળી જાય છે. અને સત્યભામા હાજર છે. સત્યભામાના સંવાદની આજે હમણાં કોઈએ વાત કરી. અને સત્યભામા દ્રૌપદીને પૂછે છે કે આણે શું કર્યું, બ્રહ્મચર્યની વાત કરીને કર્યો એ માણસ? અને દ્રૌપદી સત્યભામાને કહે છે કે એનું એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી. વાત તારી સાચી, સ્નેહ લગ્ન નથી. વાત તારી સાચી, એ પરિણીત છે, પણ બધા જ પોલિટિકલ મેરેજીસ છે. તમે જો હવે આ વાંચ્યા પછી ઇતિહાસ તપાસો તો તમને સમજાય કે આ બધા પોલિટિકલ લગ્નો છે. સ્યમંતક માટે સત્યભામા કાગળ લખ્યો રૂકમણી સદૈવ નામના બ્રાહ્મણ સાથે, છ શ્લોકો કે તું નહીં લઈ જાય તો તારું સત્યાનાશ થશે, તું મને નહીં લઈ જાય તો તને સ્ત્રી હત્યાનું પાપ લાગશે, મારા શિશુપાળ સાથે વિવાહ થયા છે પણ હું મનથી તને મરી ચૂકી છું, માટે જો તું નહીં લઈ જાય તો તને મારા એક ભાવમાં બે ભાવ થયાનું પાપ લાગશે. ધમકી જાસા ચીખી. અને કૃષ્ણ અપહરણ કરે છે અને લઈ આવે છે. એની પણ એક આખી અલગ કથા છે, પણ એ રૂકીન જે રીતે જાય છે અને જે રીતે આખું યુદ્ધ થાય છે એ અલગ વાત છે. અને એમાં જે રોમેન્સ છે, એક હાથે એને લગામ પકડી છે, બીજા હાથે યુદ્ધ કરે છે રથની. અને રુકમણી જે રથમાં છે એને જોઈને વિચારે છે કે મેં ભૂલ નથી કરી. આનાથી વધારે રોમેન્સ શું હોય છે કે તમે જેની સાથે ભાગી છૂટ્યા હોય માણસને જોઈને તમને એમ લાગે કે મેં ભૂલ નથી કરી. વોટ કાઇન્ડ ઓફ રોમેન્સ યુદ્ધની વચ્ચે, એક તરફ યુદ્ધ ચાલે છે અને બીજી તરફ એની સાથે ભાગી ગયેલી અપરિણીતા એની વાગદત્તા એની તરફ જોઈને નક્કી કરે છે મેં ભૂલ નથી કરી. અને દ્રૌપદી કહે છે કે આ એનું એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, આ મારાથી વધારે કોને ખબર છે. વાત અહીંયા આવે છે, ટ્વિસ્ટ એ છે કે આ મારાથી વધારે કોને ખબર છે. આ જે અર્થમાં આપણે લઈ જવું હોય અર્થમાં એને લઈ જવાય એટલી સ્પેસ છોડી છે નોવેલિસ્ટ. આ પોતાના રેફરન્સમાં કહે છે, આ કૃષ્ણના રેફરન્સમાં કહે છે, આ કોમન રેફરન્સ વગેરે છે. એને શેર ઉઘાડીને નથી આપ્યો, છોડી. તમે જે આમાંથી તમારો અર્થ તમે કાઢી શકો તે કાઢી. અને હું જ્યાં સુધી મહાભારતને વાંચતી રહી છું જે સમજી શકી છું એમાં મને એક બહુ સરસ વાત જે સમજેલી છે એ છે કે એક બહુ સરસ શ્લોક છે, ચાર વિદ્યાઓ ચાર ગોતાઓ ચાર આશ્રમ અને ચારે વર્ણોના ધર્મ. ચાર વિદ્યાઓ ચાર ગોતાઓ ચાર આશ્રમ અને ચારે વર્ણોના ધર્મ. આમાંથી જેના વિશે પણ તમારા મનમાં સંદેહ હોય એના વિશે વિશ્વ પાસે જઈને પ્રશ્ન કરો. આ યુધિષ્ઠિરને કહે છે કૃષ્ણ, બાણશૈયા પર છે વિશ્વ. અને કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, એટલે એક તરફ ભરપૂર રોમાન્સ છે, એક તરફ યુદ્ધ છે, એક તરફ આખી નવી જ વાત છે અને અહીંથી શરૂ થાય છે જ્ઞાનની વાત. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. બાણ શૈયા પર સુતેલો માણસ હવે નહીં હોય થોડા દિવસ, ચાર દિવસથી જ્ઞાન લઈ આવો. અને અનુશાસન પર્વ શરૂ થાય છે અને પ્રશ્નોત્તરીમાં ગ્રેટ ગ્રેન્ડફાધર અને ગ્રેટ ગ્રેન્ડસન ની વચ્ચેની પ્રશ્નોત્તરી હું માનું છું મહાભારતના શ્રેષ્ઠ પ્રશ્નો અને એના ઉત્તરો છે. જીવનભર માં તમે બધે ફરીને, હું ગીતાની વાત એટલા માટે નહીં કરું કે એટલો સમય નથી, પણ એક વાક્ય ચોક્કસ કહીશ કે એ સમયનો સૌથી લોકપ્રિય પુરુષ હતો, જો હતો તો, કૃષ્ણ હતા કે નહીં એ વિશે આપણે હવે કૃષ્ણાયનમાં આવીશ એટલે વાત કરીશ, કે આવો કોઈ પાત્ર હતું કે નહોતું. અને જો નહોતું ને આ ક્રિએટ કર્યું તો વેદવ્યાસને તમારે 100 માંથી 100 500 માર્ક આપી દેવા પડે, અને જો હતું અને એના વિશે એને આટલું સચોટ થતી, આટલું પરફેક્ટ વર્ણન કરીને એને હીરો બનાવીને લખ્યું, તો પણ તમારે એટલા માર્ક આપવા જ પડે, તો પણ તમારે એટલા માર્ક. અને એક ટૂંકમાં તમને કહી દઉં ભંગશ્વન રાજાની એક વાર્તા. યુધિષ્ઠિર પૂછે છે, આ સભાના તમામ ડ્યુ રિસ્પેક્ટ સાથે આ વાત મારે અહીંયા કરવી પડે, કે સેક્સમાં વધારે મજા કોને આવે છે, સ્ત્રીને કે પુરુષને? આ સવાલ પૂછે છે ગ્રેટ ગ્રેન્ડસન, ગ્રેટ ગ્રેન્ડફાધરને. એડવાન્સ્ડ જો સેક્સ એજ્યુકેશન વિશે હજી પણ લોકો નાકના ટીચકા ચડાવે છે, એમાં એણે એ સમયમાં આ વાત કરી છે. આપણે સ્ત્રી પુરુષ ફ્રેન્ડશિપ ને બધું તો આપણે કરી જ ચૂક્યા છીએ, સખા અને બધું જ આ સુગ્ન પ્રજા બધા જ જેટલા લોકો વાંચી ચૂક્યા છે બધા જ જાણે છે, એટલે હું એ બધા વિષયોને સ્પર્શ્યા વગર આગળ નીકળી જાઉં છું. પણ આ સવાલ પૂછ્યા પછી એના જવાબમાં વિષ્ણુ ભંગશ્વન રાજાની વાર્તા છે. એ એક યજ્ઞ કરે છે, અગ્નિષ્ટુપ યજ્ઞ, અને એમાં એને 100 પુત્રો થાય છે, પણ એમાં ઇન્દ્રને ઇગ્નોર કરે છે, ઇન્દ્રને ગુસ્સો આવે છે, અને ભંગશ્વન જ્યારે નાવા ઉતરે છે ત્યારે બહાર નીકળતા સ્ત્રી થઈ જાય છે ઇન્દ્રના શ્રાપથી. પછી એક તાપસ સાથે રહે છે અને બીજા 100 પુત્રો થાય છે, અને ઇન્દ્રને હજી એના પર ગુસ્સો છે કે આ તો સુખી થઈ ગયો આમ કેમ ચાલે, એટલે પેલા 200 પુત્રો વચ્ચે યુદ્ધ કરાવે છે, બધા ગુજરી જાય છે. અને ત્યારે ઇન્દ્ર એની પાસે આવે છે, પેલી બહુ દુઃખી થઈને રડે છે, અને એની પાસે આવીને એને કહે છે કે ચાલ હવે તારું પૂરું થયું દુઃખ, હવે તારે શું કરવું છે, ફરીથી પુરુષ થવું છે? અને ત્યારે ના માને છે કે આ મારે ફરી પુરુષ નથી. અને બીજો પ્રશ્ન પૂછે છે કે તારે આ 2 માંથી કયા 100 પુત્રોને જીવતા કરવા છે, પુરુષ હતી ત્યારે થયા તે કે સ્ત્રી થઈ ત્યારે હતા એ? તો કે સ્ત્રી થઈ ત્યારે થયા, એટલા માટે કે એ દરેક પુત્ર સાથે મારા દરેક અદ્ભુત સંભોગની યાદ જોડાયેલી છે. કયા લેવલ પર એને કઈ વાત કરી છે, બહુ ઝીણી અને સુંદર વાત લઈને આવે છે. હું બહુ હૃદયપૂર્વક સૌને વિનંતી કરું કે સમય મળે તો મહાભારત એક વાર બધાએ વાંચવું જોઈએ. એમાં રામાયણ પણ છે, એમાં નળદમયંતી પણ છે, એમાં બધું જ આવી જાય છે. તમે જે જે નથી વાંચ્યું એ બધું મહાભારત વાંચો તો આવી જશે. આ કેપ્સ્યુલ છે, એમાં વિટામિન સી પણ છે, જેમ મેં સવારે કહ્યું એ પણ છે, બી પણ છે, B12 પણ છે, બી કોમ્પ્લેક્સ પણ છે, ગળી જાવ તો બધું થઈ જશે. ત્યાંથી વાત કરીએ કૃષ્ણાયનની, એક એવું વિચાર મને આવ્યો મહાભારત વાંચતા વાંચતા. મહાભારત વાંચવાનો સમય પણ મારી જિંદગીમાં બહુ અગત્યનો એટલા માટે હતો કે હું મારી જિંદગીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થતી હતી ઇમોશનલી. મને પોતાને જ ખબર નહોતી કે મારે શું કરવું છે, મારે કઈ દિશામાં જવું છે એ દેખાતું. 2 ફૂટની આગળ, ઘણી વાર આ વરસાદો મેં અહીંયા જોયા, તમને 2 ફૂટની આગળ કઈ દેખાય નહીં, આગળ ગાડી છે કે નથી એ તો તમારે અઠે કઠે નક્કી કરી લેવાનું. લાઈટ છું હું, એવી રીતે ગાડી ચલાવતી હતી. તે દરમિયાનમાં મેં મહાભારત વાંચ્યું અને એ દરમિયાનમાં કૃષ્ણ, અને એ દરમિયાનમાં મને એક સવાલ થયો કે એક માણસ આવું જીવે, આટલું ઇવેન્ટફુલ રોજ જેને જિંદગીમાં ઘટના બને, આપણે એવા નસીબદાર નથી. આપણી પાસે થોડી ઘટનાઓ છે જેના વિશે આપણે વારંવાર વાત કરીએ છીએ, એની જિંદગીમાં વારંવાર ઘટનાઓ બને છે જેને વિશે ક્યારેક જ વાત કરે છે. અને એ કૃષ્ણ જો સહેજવાર અટકે પોતાનું શરીર છોડતા પહેલા અને રિટ્રોસ્પેક્ટિવલી જિંદગી જુએ તો એ શું વિચારે, કઈ રીતે વિચારે અને કોને કોને યાદ કરે, આદો અગત્યનો સવાલ મને થયો. એની સાથે જોડાયેલી એક વાર્તા છે કે દુર્વાસા કૃષ્ણને ત્યાં આવે છે અને એ તો બધાને એમ કહેતા કે મને મને પલવાય તો રાખજો, ક્યારેક મોટેથી રડે, ક્યારેક મોટેથી હસે, ક્યારેક ખૂબ ખાય, ક્યારેક બિલકુલ ન ખાય, જેમ કે એમ તમારે નાચવું પડે તો જ તમે સાચા અને સારા હોસ્ટ. અને એ સમયમાં એક દિવસ એને ઘેર આવે છે કૃષ્ણને અને કહે છે કે મારે ખીર ખાવી છે હમણાં ને હમણાં. એટલે કૃષ્ણએ તો કરાવી રાખ્યું છે બધું, ખીર આવે છે. એ કામ સહેજ આંગળી લઈને ચાખે છે અને કહે છે કે કેટલી ગરમ છે ખબર છે તને, ચોપડ તારા શરીર. અને કૃષ્ણ એક પણ અક્ષર બોલ્યા વિના એ ખીર પોતાના શરીરે ચોપડે છે. દુર્વાસા એ જોવે છે, એને આશીર્વાદ, આગળની વાર્તા છે, રૂકમણીને બાંધે છે અને દૂસરી એને બધું છોડી દો, પણ એને આશીર્વાદ આપે છે અને કહે છે કે તારા આખા શરીરમાં જ્યાં જ્યાં તે ખીર ચોપડી છે ત્યાં તને જગતનું કોઈ શસ્ત્ર અડી નહીં શકે. જતી વખતે દુર્વાસા એક ક્ષણ અટકે છે અને કૃષ્ણની સામે જુએ છે અને કહે છે કે તે પગના તળિયે ખીર કેમ ન લગાડી દો. એની સાથે જોડાયેલી એક વાર્તા એ છે કે શાંબ સાંબેલું બબરૂ નામનો યાદવ દુર્વાસા પાસે જાય છે. આનો બેકડ્રોપ છે, ખીર કેમ ન લગાડી સવાલનો બેકડ્રોપ છે, બેક એન્ડ ફોર્થ જાય છે આ વાર્તા. અને ત્યાં એ જાય છે દુર્વાસા પાસે, પેટમાં તગારું બાંધીને દુર્વાસાને કહે છે કે આ પ્રેગ્નન્ટ છે અને શું અવતરશે. એની મજાક કરે છે પીધેલા યાદવ અને દુર્વાસા કહે છે જા એને સાંભળેલું અવતરશે અને એ સાંભળેલાથી યાદવ કુળનો નાશ થશે. આ શાપ છે અને આ શાપ જ્યારે દુર્વાસા આપે છે ત્યારે ખરેખર સાંભળેલું અવતરે છે એના પેટમાં. યાદવો ગભરાઈ જાય છે અને સાંભેલાને ભૂક્કો કરીને દરિયામાં વહાવી દે છે. એ સાંભેલું પેલી તરફ પહોંચે છે અને ત્યાં એરકો નામનું ઘાસ ઉગે છે. એ ઘાસને તીણી પાંખડ્યું છે અને જ્યારે યાદવો મરી ગયા, જ્યાં યાદવા સ્થળી થઈ ત્યાં બાકીનું તો બધું કર્યું જ, એઠા વાસણ માર્યા ને જે કર્યું, પણ એ જે પાંદડીઓ હતી એકબીજાને એમણે તીરની જેમ મારીને મર્યા. એ ક્યાં રોપે છે ને ક્યાંથી લે છે આ નોવેલ્સ છે સર. અને આ આખી વાત મહાભારતની, જ્યાં મને એવું લાગ્યું કે આ લખાવું જોઈએ. કૃષ્ણ લીલા વિશે બહુ બધા લોકોએ લખ્યું છે, કૃષ્ણના બીજા બધા ઘણા પાસાઓ વિશે લખાયું છે, એમના રોમેન્સ વિશે લખાયું છે, કવિઓએ લખ્યું છે, નોવેલિસ્ટે લખ્યું છે, હરિન્દ્રભાઈએ બહુ અદ્ભુત કામ કર્યું છે, એટલે મારે કંઈ બહુ ખાસ કરવાનું રહેતું નહોતું. પણ જ્યાં આથમતી સાંજના પડછાયા પૂરી થાય છે, દિનકરભાઈ યાદવા સ્થળી જ્યાં પૂરી થાય છે ત્યાંથી કૃષ્ણાયન શરૂ થાય છે. જે લોકોએ આથમતી સાંજના પડછાયા વાંચી હોય એ ચોક્કસ સમજી શકશે કે હું શું કહું છું. પણ જ્યાં આથમતી સાંજના પડછાયા પૂરી થાય છે, યાદવા સ્થળી પૂરી થાય છે, ત્યાંથી કૃષ્ણાયન શરૂ થાય છે. પગના તળિયે એમણે ખીર નથી ચોપી, પગના તળિયે તીર વાગે છે. અને હું જાતે પ્રવાસ કરીને એ જગ્યાએ ભલકા તીર્થથી ચાલીને દેહોત્સર્ગ ગઈ છું, એ સમજવા કે માણસ ચાલીને જાય તો કેટલી વાર લાગે. એ ચાલ્યા ત્યાંથી દેહોત્સર્ગ ગયા, કેમ દેહોત્સર્ગ ગયા એની પાછળ પણ એક કથા છે કે ત્યાં બલરામનો દેહોત્સર્ગ થયો. અને બલરામ સાથે પ્રેમ કેવો, તો કે હું કૃષ્ણની વિરુદ્ધ નહીં લડી શકું અને હું મારા કૌરવોની વિરુદ્ધ પણ નહીં લડી શકું. એટલે જ્યારે મહાભારત થયું ત્યારે બલરામ તીર્થાટને જતા રહ્યા, હી વોઝ નોટ ધેર, કે હું મારા ભાઈની સામે નહીં લડી શકું અને મારા શિષ્યની સામે પણ નહીં લડી શકું, એટલે ડિસિશન એ છે કે મારે કોઈ સાથે લડવું જ નથી, તમે લડો. બે જણા લડ્યા નહીં મહાભારતમાં, એક રૂકે થયું કારણ કે એને બહાર રાખવા માંગ્યા. કૌરવોને એવો ભય હતો કે આ તો કૃષ્ણનો સાળો છે, અમારા માટે શું કામ લડે. અને રૂકી હેટેડ કૃષ્ણ, એટલે એની પાસે કેમ જાય, એટલે યુદ્ધમાંથી બહાર લડ્યો. આ એક અલગ કથા છે. પણ જ્યાં કૃષ્ણાયન શરૂ થાય છે ત્યાં આવીને પીપળા નીચે બેસે છે, જરા છે એમની સાથે, એકલા છે. આટલા બધા લોકોની વચ્ચે ઘેરાયેલો માણસ જેની પત્ની એવી ફરિયાદ કરે છે કે તમે જેટલી વાર શયનખંડમાં આવ્યા એટલી વાર સાથે કોઈક હતું, ભલે મને દેખાતું નહોતું. યુ નેવર કેમ અલોન ટુ, યુ વર નેવર અનડિવાઇડેડ અટેન્શન ટુ, યુ વર ઓલવેઝ વિથ સમવન, ફોર સમવન. અને એ માણસ જ્યારે એકલો પડે છે, સાવ એકલો, ત્યારે એ શું વિચારે છે, ત્યારે એ શું કરે છે, અને એ જિંદગીને રિટ્રોસ્પેક્ટિવલી કેવી રીતે જુએ છે, એની કથા છે મહાભારત, એની કથા છે કૃષ્ણ. એના જીવનની ત્રણ સ્ત્રીઓ, દ્રૌપદી, રૂકમણી અને રાધા, આ ત્રણ સ્ત્રીઓ વારાફરતી એના ઝહેનમાં અને એની સામે આવીને ઉભી રહે છે. દ્રૌપદી આવે છે, એને સવાલો પૂછે છે, રૂકમણી આવે છે, એની સાથે ચર્ચા કરે છે. અને એક બહુ સરસ વાત રૂકમણીને કૃષ્ણ કહે છે, કૃષ્ણને રૂકમણીને કહે છે કે તમે ક્યારેય મને એ બધું આપ્યું જ નહીં, હું તો ગોવાળિયાને પરણીને આવેલી, હું ક્યાં દ્વારકાના રાજાને પરણીને આવતી. વેર વોઝ ધ રોમેન્સ વિચ આઈ મિસ્ડ ઓલ માય લાઈફ. એની તો મેં વાતો જ સાંભળી, મેં કોઈ દિવસ એક્સપિરિયન્સ ના કર્યો. અને ત્યારે કૃષ્ણ એને કહે છે કે જે સિંહાસનના પાયામાં અંગત સુખો દટાય એ જ સિંહાસન સ્થિર રહી શકે. મહાભારત માંથી આવેલી વાત છે કે યુદ્ધ ના અંતે થતો વિષાદ નકામો છે. વિષાદ થવાનો હોય તો યુદ્ધ ની પહેલા થાય છે, અને ત્યાં અમારી દ્રૌપદી ની કથા આવે છે. બધું પતી ગયા પછી દ્રૌપદી પોતાની જાતને પૂછે છે કે મારું સોમાન એટલું અગત્યનું કે એમાં આટલા લોકો ઉમાય છે. આ યુધાંતિ વિષાદ છે, પતી ગયા પછીનો વિષાદ, એનું કાંઈ થઈ શકે. ક્રાઈંગ ઓવર સ્પિલ્ડ મિલ્ક, પોતાના પુત્રો પણ ઉમાય ગયા, એટલું બધું સોમાન અગત્યનું હોય છે. અને જો ખરેખર અગત્યનું હતું તો જેને લીધે થયું એ પાંચ જણને તમે માફ કરે. આપણે શું કરતા હોઈએ છીએ અને શું કામ કરતા હોઈએ, શું માંગતા હોઈએ છીએ અને કોની પાસે માંગતા હોઈએ છીએ, એની આ કથા છે. અને કૃષ્ણાયનમાં રાધા બહુ સિગ્નિફિકન્ટ પાત્ર તરીકે હું લઈ આવી છું. એટલા માટે કારણ કે રાધાને એને જે છેલ્લી જોઈ, શોભિતે જે છેલ્લો શેર કહ્યો એ બહુ અગત્યનો છે, કે બધો મદાર એના જતી વેળાના જોવા પડે છે. રાધાને જે આપણે બધા જ સમજી શકીએ, કાબુલીવાલામાં પણ એ જ વાત છે કે એ જે ફ્રોક લઈને આવે છે એવડી દીકરીનું છે જેને એને છેલ્લી જોઈ છે. દીકરી તો મોટી થઈ ગઈ છે. રાધા એના એની કલ્પનામાં આવે છે અને એ જ 20 વર્ષની રાધા છે જેને એને જેવી છોડી હતી એવી. એના પેરેલલ ટ્રેકમાં, બીકોઝ આઈ એમ અ પર્સન ઓફ વિઝ્યુઅલ, બીકોઝ આઈ એમ અ પર્સન ઓફ સિનેમા, એના પેરેલલ ટ્રેકમાં રાધા એની પુત્રવધુ સાથે સંવાદ કરે છે. અને એની પુત્રવધુનું મૂળ નામ શુભ્રા છે, પણ એ રાધાની એટલી નજીક છે, એટલું બધું રાધા એને ચાહે છે કે એને શ્યામા કહે છે. પુત્રવધુ ક્યાંય મૂળ કથામાં નથી, પણ હું લઈને આવી છું. અને પુત્રવધુ એટલા માટે લઈને આવી છું કે માણસ દીકરીને બહુ સહેલાઈથી માગે, બહુને ન કરે. એટલે જ્યારે એનો ને રાધાનો સંવાદ થાય છે ત્યારે રાધા એકલી બેઠી છે અને એક યાદ, એક સાંજ યાદ કરે છે જ્યારે એક દિવસ એના દીકરાએ એની પુત્રવધુને મારી છે. એ આખી રાત બહાર બેસી રહી છે અને સવારે રાધા એની પાસે જઈને ચૂપચાપ બેસે છે. બે સ્ત્રીઓનું મૌન છે. અને ત્યાં પેલી એને પૂછે છે કે માં એક વાત પૂછું, આખી જિંદગી તડકો પડે ને તોય હૃદયનો એક ખૂણો ભીનો રહી જાય તો કોઈ શું કરશે? આ કોણ પૂછે છે, કોને પૂછે છે? એ બહુ અગત્યનું છે. આ એક એવી સ્ત્રીને પૂછવામાં આવે છે જેની ખુદ પાસે આનો જવાબ નથી, જે હજી વિના ખૂણા સાથે જીવે છે. અને એ રાધા જ્યારે કૃષ્ણના ઝહેનમાં આવે છે, એની કલ્પનામાં આવે છે, ત્યારે આવીને પૂછે છે કે એક જ સવાલ, જે જીવ્યો એ બધું સાચું જીવ્યું, જે કર્યું એ બધું બરાબર કર્યું? અને ત્યારે કૃષ્ણ કહે છે કે મને ખબર નથી, પણ એક વાત ચોક્કસ કહું કે મેં અંગત સુખ માટે કંઈ નથી કર્યું. પર્સનલ પ્લેઝર નતું આમાં ક્યાંય, આમાં ક્યાંય મને મજા નથી. અને ત્યારે રાધા પૂછે છે કે મને કોઈ દિવસ યાદ કરે? અને કૃષ્ણ કહે છે કે તારી બે આંખોના સહારે તો આ બધા વર્ષો કાઢી નાખ્યા. જો મને આ બે આંખો દેખાતી ના હોત મારી નજર સામે, તો આ બધું ક્યાંથી પસાર થયું? અને એનો બેક એન્ડ ફોર્થ એક કટ એવું થાય છે કે જ્યાં કૃષ્ણ ગોકુળ છોડીને જવાના છે ત્યાં એ રાધાને કહે છે કે જાઉં, ને રાધા કહે છે જતો રહે ને ફરી કોઈ દિવસ આવતો નહીં, ને કૃષ્ણ કહે છે તથા, ને ફરી એકવાર આ જ વસ્તુ જ્યારે કૃષ્ણ સુતા છે હવે દેહોત્સર્ગની તૈયારી છે અને ત્યારે રાધા એને કહે છે કે જતો રહે ને ફરી કોઈ દિવસ આવતો નહીં, અને કૃષ્ણ એને કહે છે કે તથાસ્તુ, બસ હું આની જ રાહ જોતો છું. આ મારી વાત છે, સમય ઓછો છે, બહુ લાંબી વાત નથી કરતી છે, પણ ત્યાં ઓફિસમાં પડે અને 5:15 થઈ ગયા છે. મને વાંધો નથી,
ગજબ કે છે, ગજબ કે છે.
મારો ફેવરિટ જે પ્રસંગ છે રુકમણી અને કૃષ્ણનો, કૃષ્ણ પરણીને લાવે છે સત્યભામાને, એ સાંજની આ વાત છે. સપત્ની આવે છે ઘરમાં, ખૂબ ચાહે છે રુકમણી કૃષ્ણ, અને જે રીતે મેનિપ્યુલેટ કરે છે આખી રમતને. એક બીજી પણ વાત બહુ અગત્યની એ છે કે ભાગવતમાં બીજે કૃષ્ણની લીલાઓની વાત છે. મહાભારતમાં એ સીધા પોલિટિકલ સ્કોલર તરીકે પ્રવેશે છે, એના બાળપણની કોઈ કથા મહાભારતમાં છે જ નહીં. એ સીધા દ્રૌપદી સ્વયંવરમાં દાખલ થાય છે, અને એની પહેલાનો એક જ પ્રસંગ છે એનો દ્રૌપદી સાથેનો, જે દ્રુપદના દરબારમાં જાય છે. દ્રૌપદીએ નક્કી કર્યું છે કે બહુ સાંભળ્યું છે આના વિશે, ને સંપૂર્ણ 16 શૃંગાર કરીને કમ્પ્લીટ સ્પેલબાઉન્ડ કરવાના મૂળથી એ દ્રુપદના દરબારમાં આવે છે, તને પગે લાગવા બોલાવે છે, ને પેલી પૂરી તૈયાર થઈને કે હવે આજે તો આનું પતાવી દઈએ, અને એ જે ડ્રેસ ટુ કિલ થઈને આવે છે, કૃષ્ણ એને જુએ છે, દ્રૌપદી એને પગે લાગે છે, એના ચરણ જુએ છે. ફોટોગ્રાફિક મેમરીમાં ચરણ અંકિત થઈ ગયા છે. આ મહાભારતનો અદભુત પ્રસંગ. અને કૃષ્ણ કહે છે કે માંગ, એનું નામ કૃષ્ણ છે, દ્રૌપદીનું મૂળ નામ કૃષ્ણ, અને કહે છે માંગ કૃષ્ણ, અને કહે છે કે મને આર્યાવર્તનો શ્રેષ્ઠ વીર પરણાવો. વર્ણાવતનો પ્રસંગ બની ચૂક્યો છે, હવે પાંડવો નથી એવું લોકો માને છે, એટલે આર્યાવર્તનો શ્રેષ્ઠ વીર કોણ? એ પોતે. એણે માંગ્યું કે મને આર્યાવર્તનો શ્રેષ્ઠ વીર પરણાવો. કૃષ્ણ કહે છે તથાસ્તુ. પેલી ખુશ થઈ ગઈ, પતી ગયું, આપણું તો પૂરું થયું. અને જ્યારે સ્વયંવર થાય છે ત્યારે એ બે ચરણ એને દેખાય છે, અને બે ચરણ, કારણ કે નજર તો નીચી છે, જોવાય નહીં ઊંચું, આ હારી ગયો પેલો હારી ગયો એને માત્ર સંભળાય છે, મત્સ્ય વેગ કોઈથી થતો નથી, અને બે ચરણ પસાર થાય છે અને એ જુએ છે આ જ પગ છે, અને એ આંખ નીચીને માંગે છે કે હે ઈશ્વર, હવે આનું મત્સ્ય વેગ થઈ જયા નથી. એ કૃષ્ણના ચરણ નથી, ખાલી ફ્રેમમાં પગ બે પસાર કરી દીધા છે, એની નજર સામે માત્ર બે પગ છે આ માણસ, અને ઈશ્વરને પ્રાર્થના કરે છે. અને દ્રૌપદી વિશે હંમેશા એવું થયું છે કે એની પ્રાર્થના ખોટા સમયે ખોટી વાત. પહેલી વાત એને માંગ્યું કે મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, એને 5 પતિ આપ્યા. આગલા જન્મમાં એ વાર્તા નારદ કહે છે મહાભારતમાં કે કેમ એને 5 પતિ, એનું પણ લોજિક છે. અને એ પછી જ્યારે આ બીજી વાર માંગે છે ત્યારે આ થાય છે. બહુ ડ્રામેટિકલી એક સ્ત્રીના જીવનમાં બનતી ઘટનાઓને જે રીતે એને ગોઠવી છે, બહુ રસપ્રદ છે. અને જ્યારે સત્યભામા ને પરણીને કૃષ્ણ લઈ આવે છે, આવું કઈ આ મહાભારતમાં નથી, પણ આ મારો ફેવરિટ પ્રસંગ એટલા માટે છે કે મને હંમેશા એવું લાગ્યું છે કે બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. જ્યારે બીજી સ્ત્રી પતિના જીવનમાં પ્રવેશે ત્યારે એને કેવી રીતે ડીલ કરવું એ પત્નીને ખબર જ નથી હોતી. એની સાથે ઝઘડવું, એને માફ કરી દેવો, ઝઘડો તો એમ થાય કે પાછો વધારે પેલી બાજુ જશે, માફ કરી દો તો એમ થાય કે બિલકુલ નહીં અટકે યાર. તો તમે કરો શું? આ તો આને મજા પડી ગઈ, જે જોઈતો તો એ મળે છે. હું નહીં બોલું, કેટલા વાગે આવે છે, કેટલા વાગે જાય છે, કઈ નહીં કહું તો આ તો ફાવતું ચડ્યું. અને જો હું ઝઘડીશ તો એ બહાને જતો રહેશે કે તું કકડાટ કરે છે એટલે હું બહાર જાઉં છું. તો તમે શું કરો? અને એ રુકમણીની વાત બહુ સુંદર, મને બહુ ગમતો પ્રસંગ છે. એટલો જ હું વાંચીશ અને ક્વિકલી વાંચીશ, વચ્ચે વચ્ચેના વર્ણનો ઉડાડીને, જેમ કાલે ચંદુએ લાઈનો ઉડાડેલી એમ. સ્વાગત કરવા આવેલા અસંખ્ય લોકોમાં ચીર પરિચિત મુખ ન દેખાતા કૃષ્ણને આશ્ચર્ય થયું. પછી દ્રૌપદી સાથે સુભદ્રાના પ્રસંગે થયેલી ચર્ચાની સ્મરણ તાજી થઈ. સત્યભામા માટે વિશેષ રૂપથી બનાવાયેલા મહાલયમાં સ્વાગત યાત્રા પૂરી કરીને કૃષ્ણ એક પળ કક્ષ માટે બહાર નીકળવા ગયા. અત્યારે ક્યાં જાઓ છો? સત્યભામાએ એમનું બાવડું પકડીને પૂછ્યું. રૂકમણીને મળી આવો, કૃષ્ણએ કહ્યું અને બાવડું છોડાવવાનો હળવો પ્રયાસ કર્યો. સત્યભામાએ બાવડું તો પકડી જ રાખ્યું પણ નિકટ આવીને કૃષ્ણના વિશાળ વક્ષસ્થળ પર માથું મૂકી દીધું, બીજો હાથ કૃષ્ણની પીઠ પર લપેટી દીધો. આજે નહીં જાઓ તો નહીં ચાલે, ક્યારે નહીં જાઓ તો પણ ચાલશે. કૃષ્ણએ હળવેકથી સત્યભામાને અળગી કરી. ક્યારે નહીં જાઓ તો પણ ચાલશે, એણે હળવેકથી સત્યભામાને અળગી કરી. પરંતુ મારે જવું જોઈએ એવું મારું મન કહે છે. રૂકમણી સ્વાગત યાત્રામાં નહોતા, એ જરૂર પીડા અનુભવતા હશે. તો તમે મનાવશો એને? ના, એ ખૂબ વિદુષી અને પ્રગલ્ભા સ્ત્રી છે, એમને મનાવવાની જરૂર નહીં પડે. માત્ર કેટલીક વાતો સ્પષ્ટ કરીશું અને એમને સમજાઈ જશે. કાલે કહેજો. ના, આજની પીડા આજે જ દૂર કરવી રહી, કાલે એ પ્રશ્નમાં પલટાઈ જશે. આજની પીડા આજે જ દૂર કરવી રહી, કાલે એ પ્રશ્નમાં પલટાઈ જશે. મારા આવવાથી તો આ થવાનું જ હતું, તમે નહોતા જાણતા? ખરું પૂછે તો નહોતું જાણતું. મને કલ્પના પણ નહોતી કે રૂકમણી જેવી સ્ત્રી આમ વર્તી છે. સ્ત્રી આમ જ વર્તે નાથ, એટલું તો મને પણ સમજાય છે. એમને સ્થાને હું હોત તો હું પણ આમ જ વર્તી હોત. તમે છો જ એટલા પ્રિય કે તમને વહેંચવા સરળ નથી. સૌને તમારો પૂર્ણ પ્રેમ જોઈએ છે, તમારો પૂર્ણ સમય, તમારું સંપૂર્ણ ધ્યાન અને તમારા સંપૂર્ણ સ્નેહનું સંપાદન સૌને કરવું છે. પણ હું તો પૂર્ણ જ આપું છું સૌને, ક્યારેય ઓછું કે વધતું ઘટતું વહેંચતો જ નથી. આ તો દ્રષ્ટિનો ભ્રમ છે. કોઈ ક્યારેય સ્નેહ કરવામાં મણા નથી રાખતું. આપણું મન વધુ ને વધુ માગ્યા કરે છે પ્રિય, અને અપેક્ષાઓની રેતીમાં રેડાતો સ્નેહ પીવાતો જાય છે. રેતી તો તરસી જ રહે છે, એટલે રેતીએ વર્ષાની અપેક્ષા નહીં રાખવાની. રણ સતત રણ બનીને વિસ્તરતું રહે, વર્ષાની અપેક્ષા હોય તો ફળદ્રુપ જમીન બનવું પડે. વાદળ પણ વૃક્ષોથી ઘેરાયેલા વનોમાં વધુ વરસે છે. સ્વામી, હું તો તમારી એકમાત્ર પત્ની બનીને રહેવા માંગુ, તમારા સ્નેહની સંપૂર્ણ અધિકારી હું જ હોઉં એવું મને ગમે. પણ વરસાદના બધાય વાદળો ધરતીના એક જ ટુકડામાં કેવી રીતે વરસે? એને અતિવૃષ્ટિ કહેવાય પ્રિય. અતિ કશાયની પણ શ્રેય નથી. પાકને ઉગવા માટે પ્રમાણસરની વર્ષા અનિવાર્ય છે. તમને પણ પ્રમાણસરનો સ્નેહ જ પાચ્ય હોઈ શકે. સ્નેહની અતિ પણ વિનાશ ન કરે છે. આટલું કહીને કૃષ્ણ કક્ષની બહાર નીકળી ગયા. રૂકમણીના મહાલયના પગથિયા ચડીને કૃષ્ણ મહાલયના મુખ્ય, પછી વચ્ચે છે પણ વી આર નોટ પુટિંગ ઇટ, રૂકમણીના મહાલયના કટ્ટુ, અમારે ત્યાં સિનેમાની ભાષામાં કહે છે કટ્ટુ, રૂકમણીના મહાલયના પગથિયા ચડીને કૃષ્ણ મહાલયના મુખ્ય કક્ષમાં પ્રવેશ્યા. આખા પ્રાસાદમાં અંધકાર જોઈને એમને સહેજ પણ આશ્ચર્ય નહોતું થયું. આશ્ચર્ય તો થયું એ વાતનું કે રૂકમણી આમ વર્તી. કઈ રીતે વાત કરીશું, શું કહીશ, કેમ સમજાવીશ આટલી પ્રબુદ્ધા સ્ત્રીને? એની પાસે તો કેટલાય ઉત્તરો હશે મારી વાતના. સમજૂતી કરવાનું કહ્યું હતું એણે. સમજૂતીમાં લગ્ન નથી આવતા એમ કહેશે તો? આ જ વિચારો કરતા કરતા મુખ્ય કક્ષ વટાવીને કૃષ્ણ રૂકમણીના શયન કક્ષમાં પ્રવેશ્યા. અંધકાર સાથે યુદ્ધ કરી રહેલો એક ઝાંખો દીપક આછું અજવાળું ફેલાવી રહ્યો હતો. રૂકમણી નતમસ્તકે એક નાનકડા બાજોટ પર માથું ટેકવીને ઊંધા બેઠા હતા. એમના વાળ એમની પીઠ પર થઈને જમીન સુધી ફેલાયેલા હતા. આખા એક અક્ષમાં વસ્ત્રો અને અલંકારો વિખરાયેલા પડ્યા હતા. આ એટલા માટે વિખરાયેલા હતા કે એને 10 વાર વિચાર્યું કે હું જાઉં કે ન જાઉં, હું જાઉં કે ન જાઉં. કપડાં કાઢ્યા, પાછા નાખ્યા, પહેરવાનો પ્રયત્ન કર્યો, ફેંકી દીધા. આ કદાચ આપણા બધા સાથે થઈ ચૂક્યું છે. પટરાણી પ્રિયે, કૃષ્ણએ ખૂબ ધીમેથી કશું તરડાય નહીં એવા અવાજે કહ્યું. રૂકમણી ઊંચું જોયું. રડી રડીને રક્તવર્ણી થયેલી એમની આંખો જોઈ કૃષ્ણનું હૃદય વલોવાઈ ગયું. એ આવીને રૂકમણીની બાજુમાં બેસી ગયા. એના ખભા પર હાથ મૂક્યો. કૃષ્ણનો સ્પર્શ થતા જ રૂકમણી ચોધાર આંસુએ રડી પડ્યા. તમારા આંસુમાં મારી દ્વારિકા વહી જશે, વહી જવું. મારે પણ આ દ્વારિકાની સાથે વહીને પૂર્ણાના રસ્તે કુંડિનપુર પાછા જવું છે. મારે પણ આ દ્વારિકાની સાથે વહીને પૂર્ણાના રસ્તે કુંડિનપુર પાછા જવું છે. રિવર્સ જાય છે. પૂર્ણા નદી કુંડિનપુર થઈને દ્વારિકાના એમાં મળે છે દરિયા. સ્મિત આવ્યું કૃષ્ણના મુખ પર. પૂર્ણા તો કુંડિનપુરથી દ્વારિકા તરફ વહે છે, પાછી નથી જતી. એક વાર દ્વારિકા આવ્યા પછી કુંડિનપુર જવા માટે કોઈ માર્ગ શેષ નથી રહેતો. પ્રિય હશે, હું દ્વારિકાની બહાર ઉછળતા સમુદ્રમાં પ્રાણત્યાગ કરીશ. મેં કાલે કહ્યું ને હું અપઘાત કરીશ. પરંતુ તમારા પ્રાણ તો મારા પ્રાણની સાથે જોડાયેલા છે. મારી સાથે પરામર્શ કર્યા વિના આપણા પ્રાણ વિશે કોઈ પણ નિર્ણય કેમ કરો તમે? તમને પરિહાસ સૂજે છે નહીં? પરિહાસ? હું ખાસ્સો વિદુષક દેખાતો હોઈશ તમને ખરું? એક નવવધુ ત્યાં રિસાઈને બેઠી છે, બીજી રાણી અહીં ઉપાલંબ કરે છે, એક મારા અહીં આવવા વિશે ક્રોધિત છે, તો બીજી હું ત્યાં જઈશ ત્યારે ક્રોધિત થશે. હસી પડ્યા કૃષ્ણ. જાઓ, સુખેથી સીધાવો, હું જરાય ક્રોધિત નથી. કૃષ્ણના મુખ પર હજુ સ્મિત એમ જ હતું. એ તો તમારી મુખરેખા પરથી સ્પષ્ટ છે. મારા ક્રોધ કે શોકથી તમને શું? મને? તમે અર્ધાંગીની છો મારી. મારું અર્ધું અંગ શોકમાં ક્રોધમાં હોય તો મારું બીજું અર્ધું અંગ સુખમાં કેવી રીતે હોય શકે? સત્યભામાના મહાલયમાં વસ્તુ મારું બીજું અર્ધું અંગ આજે તો ક્રોધિત છે. તો જાઓ, મનાવો એને. પરંતુ પહેલા અર્ધાંગને મનાવ્યા વિના એ શક્ય નથી. પ્રભુ, આજે તમારા શબ્દો મને નહીં રીઝાવી શકે. કૃષ્ણએ બેઠા બેઠા જ રૂકમણીને આલિંગન કર્યું. શબ્દો નહીં તો સ્પર્શ. પ્રભુ, આ બધું વ્યર્થ છે, મારું મન ઉદ્વિગ્ન છે. બે પુત્રો હોય ને ત્રીજો આવે તો માને પોતાનું પ્રેમ વહેંચાઈ જવાનું ભય લાગે છે. આ સ્ત્રી પુરુષની વાત છે, માતા અને પુત્રની નહીં. હું તો વિશ્વના દિવ્ય સંબંધની વાત કરું છું. જો શતશત પુત્રો હોવા છતાં માતા ગાંધારી સૌને એક સરખો પ્રેમ કરી શકે તો હું કેમ મારી તમામ પત્નીઓને એક સરખું માન, એક સરખો પ્રેમ ન આપી શકું? આ મને બહુ ગમે છે લાઈન. મારો પ્રેમ તો અનંત છે. જ્યાં સુધી તમે વિસ્તરશો ત્યાં સુધી વિસ્તરી શકીશું. તો પછી આજની રાત અહીં રોકાઈ જાઓ, એમ કરવાથી શું થશે? વિજય કોના પર? ખરો વિજય તો સ્વ પર મેળવાય. અન્યો પર મેળવેલો વિજય ક્ષણજીવી છે. પ્રિય, આજની રાત્રિ અહીં રોકાઈ જઈશ તો તમે વિજયી થશો. તમારું સ્ત્રીત્વ, તમારું પટરાણી પદ વહેત ઊંચું સાબિત થશે. પણ હજી હમણાં જ ચાલી આવતી નવવધુ સામે તમારા વ્યક્તિત્વનું શું? વ્યક્તિ તરીકે, માનવ તરીકે તમે કેટલા નાના છીછરા દેખાશો એ વિચાર્યું છે? તમે તો પટરાણી છો, આ નગરની મહારાજની, આર્યાવર્તની રાજલક્ષ્મી, યાદવોની ભાગ્યલક્ષ્મી. એનો હાથ આપવા માટે લંબાય, માગવા માટે. એક વસ્તુ તરીકે વિચારો મને તો પણ, સત્યભામાને મને આપી તમે ઊંચે જ જશો. દાન આપનાર હંમેશા હાથ ઉપર રાખીને દાન આપે છે અને લેનારનો દાન હાથ આપનારની નીચે હોય છે. સત્યભામા તો બાળક છે, નથી જાણતી રાજનીતિ, નથી જાણતી લેવડ દેવડની પરિભાષા, કે નથી સમજી શકતી સેવંતકના આ યુદ્ધમાં એનું મોરું બનાવીને ખેલાયેલી ચોપાટ. પણ તમે તો જાણો છો, સમજો છો રાજનીતિ, રણનીતિ અને પ્રણયનીતિ. તમે આમ કરશો? રૂકમણીને જાણે આખા મહાલયમાં પ્રકાશ થયેલો દેખાયો. એને પોતાની વર્તણૂક પર જ લજ્જા આવી ગઈ. આ પ્રકારના સંવાદો સાથે જ્યારે હું કૃષ્ણા એમ લખતી હતી ત્યારે લગભગ 550 પાના લખાયા. પછી મને એક વાત સમજાઈ કે આ બહુ જ લાંબો ગ્રંથ થશે, એટલે મેં એને કર્ટેલ કરીને 250 પુસ્તકમાં એડિટ કર્યો. અને બહુ જ અગત્યની પણ છેલ્લી વાત, આમાં 3 સ્ત્રીઓ એક વાક્ય બોલે છે. ત્વદીયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પ્યતે. કૃષ્ણ તમે આપેલું બધું જ હું તમને પાછું આપું છું. એ સુખ હોય, દુઃખ હોય, પ્રેમ હોય, પીડા હોય, તિરસ્કાર હોય, એ બધું જ હું તમને પાછું નહીં આપું ત્યાં સુધી તમે અહીંથી જઈ નહીં શકો એની મને ખબર છે. અને આ પુસ્તક કૃષ્ણએ મેં કોઈને અર્પણ નથી કર્યું. એના અર્પણમાં મેં એક જ લાઈન લખી છે, ત્વદીયમ વસ્તુ ગોવિંદન યુગ્ય દિવસ. થેન્ક યુ સો મચ.